પ્રવચન નંબર 535 તારીખ 28/6/89 71 મિનિટ પ્રવચન સાર ગાથા 26 તથા 31
બહુ ઓછી જગ્યાએ શુદ્ધની નો ઉપદેશ વિરોધ જેને કહેવાય, એને કહેવાય વિરોધ, કે આત્મા નિષ્ક્રિય છે, અકર્તા છે, પરિણામો કરતા નથી, કેમ કે તદ્ગુણ નથી, એના કારણો આપ્યા. એવી નિશ્ચયની વાત, અકર્તાની વાત સ્પષ્ટ રૂપે બહુ ઓછી. સર્વશ્રુ જ્ઞાનથી કાળમાં કહ્યું કે બંધ મોક્ષની રચનાથી આત્મા દૂર છે, એવું એવું ગૂઢ ભાષા તો ઘણી જગ્યાએ છે. ત્રિકાળી ઉપાદાન, ક્ષણી ઉપાદાન, બે જ્યાં વાત કરી ત્યાં અકર્તા આત્મા કહ્યો, અને પર્યાય ક્રમબદ્ધ થાય છે, એના સકાળે થાય છે, એમાં પણ આત્માનો અકર્તા હતો. એમ ઘણી રીતે એ અકર્તા હું તો આવ્યું છે, પણ એ જો વ્યવહારનો નિષેધ ન કર્યો હો તો હિંમત ના અલગ, કે ભલે કરતા લખે પણ એ વ્યવહારનું વચન છે, અને વ્યવહારનું વચન છે નિરૂપણ અત્યાર ક્યારે એનું પ્રકાર થયો આવ્યો છે. એ ખુલાસો વધારે ટોડરમલ સાહેબે સારો કર્યો, ચાલતી ભાષામાં સમજાય. ઓલી જરા વિદ્વતાની ભાષા છે, વ્યવહાર સમજાય, ગુજરાત ગુજરાતને આશરે સમજી ગયા. એક તો એ વાત, હવે એક બીજો જે વ્યવહાર છે એ વ્યવહારનો તો નિષેધ દ્રવ્યલિંગી મુનિ કરી શકે. આત્મા પરને જાણે છે, જ્ઞાન પરને જાણે છે, રાગને જાણે, નિમિત્તને જાણે, સાથને જાણે, એ વ્યવહાર છે નિષેધ કરવાનો છે. એ દ્રવ્યલિંગી મુનિ એનો નિષેધ નથી. અને સામાન્ય રીતે જેમ પરિણામનું કરતા હોય એ તો થાકીને પણ હારીને પણ એમાં મચક ખાઈ જાય, કેમ કે ધારે છે એ પરિણામ કરતા નથી. મંદિરમાં બેઠો હોય પૂજામાં અને પાપના પરિણામ આવી જાય, એ અપેક્ષા એ પણ આત્મા કરતા છે એ ખ્યાલ આવી શકવા યોગ્ય છે. આત્મા પરને જાણતો નથી એ નિશ્ચય આવવો બહુ કઠિન છે. આત્મા પરને જાણે છે, પરને જાણે છે એવો જે વ્યવહાર પ્રચલિત છે, આત્મા પરિણામને કરે અને પરિણામને ભોગવે એ વ્યવહાર જે પ્રચલિત છે, એના કરતા આ એક સૂક્ષ્મ વ્યવહાર છે. આ વ્યવહારને ઓળખવો બહુ મુશ્કેલ છે, નિષેધ કરવો બહુ મુશ્કેલ છે. આપણે જોઈ શકા કે જ્યારે આપણે કહ્યું કે આત્મા પરને જાણતો નથી ત્યારે ખૂબ ઉહાપો થયો, અને એ ઉહાપો આખા ભારતમાં ફેલાઈ ગયો, ફેલાણો રિસર્ચ. પછી તો ઠંડા પડ્યા લોકો ત્યારે અદ્વિત ચક્ષુ બહાર કાઢ્યા, પણ એ જે ઉહાપો કર્યો છે એમાં એની ભૂલ નથી, કેમ કે એ પ્રકારનો અનુભવ એકેન્દ્રથી માંડીને આજ સુધી આત્મા પરને જાણે છે. અને ઓમાં તો રાગનો કરતા નથી તો એ તો હજી હકાર પાડે, કાંઈ વાંધો નહીં, એમાં નુકસાન નથી. પરને જાણતો નથી તો જ્ઞાનનો નિષેધ તમે કરો છો, એમ લોકોને લાગ્યા વગર રહીએ જોઈએ. પરને હું જાણતો નથી તો પછી ખલાસ થઈ ગયો, તો જ્ઞાન ન રહ્યું આત્મામાં, તો આત્મામાં જ્ઞાનને તમે ઉડાવ્યું, સમજી ગયા. એટલે એ વ્યવહારનો વિજય મેળવવો બહુ મુશ્કેલ છે, સમજી ગયા. હવે એ વ્યવહાર ઉભો ક્યાંથી થયો? આત્મા પરને જાણે છે, જ્ઞાન પરને જાણે છે, એ વ્યવહારનો જન્મ ક્યાંથી થયો? સમજી ગયા. એના ઉપર આપણે આજની ચર્ચા કરવાની છે. જે વ્યવહાર પ્રચલિત છે, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર બનેવો, પણ એ પ્રચલિત થયો એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, અને કેમ એ જગત એમાં ભૂલી ગયું? સમજી ગયા. કે કેવડી લોકાવકને જાણે છે એમાં કોઈ પ્રશ્ન જ નથી, એમાં શંકા ન કરાય કે નથી જાણતા કેવડી લોકાલોકને નથી જાણતા. સાંભળી ન શકે કોઈ, સાંભળી ન શકે તમારી વાત કે તમે કેવ જ્ઞાન ઉડાય. સાધક શુદ્ધ જ્ઞાનને જાણતો નથી, એ જાણતો નથી તો દાળમાં ચમકી નાખે છે, આમ રોટીના બટકા કરે છે, આના બટકા કરે છે, ને આમાં ચમકી નાખે છે, એમ તો કરતા. એમ હાલે તો પણ જોઈને હાલે છે કે રિક્ષા આવે છે એમ તરવીને હાલે, એ બધું શું છે? એવું જે પરને જાણવાનો પક્ષ અંતર્મુખ થતો નથી જોયું, અને એ વ્યવહારને ઉત્પન્ન કેમ થયું? આત્મા પરને જાણે છે, વ્યવહાર છે એટલો શબ્દ આવ્યો શાસ્ત્રમાં, એ તો છે, પણ એ વ્યવહાર કેમ ઉભો થાય છે? અને એ વ્યવહારને વ્યવહારનો પક્ષ કેમ છૂટે? બીજે વ્યવહાર છે, ઉપચાર છે, પરને જાણે છે, એનો પક્ષ કેમ છૂટે? એનો જન્મ કેમ થયો છે? એનું કારણ ક્યાં છે? અને એ પરને જાણે છે એ વાત સાચી છે કે જ્ઞાનને જાણે છે એ વાત સાચી છે? એ બધી ચર્ચાઓ ખૂબ ઘણે ટાઈમ થઈ અમારે, પછી વિચાર એમ આવ્યો કે આ એક ગાથા લઈ લઈ ચવિત ગાથા આજે લેવી છે, આ ભૂમિકા માંગી એટલી. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન જ નથી, સમજી ગયા? ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેયમાં જાય છે, એ બધું જ્ઞેયમાં જાય છે. એમ ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાનમાં જ નથી, કેમ કે એ પરની પ્રસિદ્ધિ કરે છે અને સ્વને તિરોભૂત કરે છે, એટલે એનું નામ તો જ્ઞેય છે, એટલે એમાં સ્વપર પ્રકાશક શક્તિ નથી. હવે ઇન્દ્રિય જ્ઞાનને છોડીને અતિન્દ્રિય જ્ઞાન, એમાં કેવી રીતે પરને જાણવાનો ઉપચાર કેવળીમાં આવ્યો? આપણે વ્યવહાર કેમ આવ્યો? કેવળી ભગવાન પરને જાણે છે, એના શાસ્ત્રોને શાસ્ત્રો ભરેલા છે, એનો જન્મ કેમ થયો? ને કેવળીથી જો આપણે સમજીએ તો શુદ્ધ જ્ઞાનની વાત સમજાશે, એટલે કેવળીની વાત સમજાવે છે. હવે જ્ઞાનની જેમ આત્માનો પણ સર્વગત પણ ન્યાયચિત છે એમ કહે છે, જેમ જ્ઞાન સર્વગત છે એમ આત્મા પણ સર્વગત છે. જ્ઞાન અને આત્મા બે અભેદ છે, જેમ જ્ઞાનને સર્વગત કહેવાય તો આત્માને પણ સર્વગત કહેવાય છે. સર્વગત જીનવર અને સૌ અર્થ જીનવર પ્રાપ્ત છે, જીન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જીન ના હોય. એકલા કેવળ જ્ઞાનથી વાત ઉપાડી છે જીનેન્દ્ર ભગવાન. અન્યાર્થ જીનવર સર્વગત છે એટલે સર્વને જાણનાર છે, અથવા લોકાલોકમાં વ્યાપી જાય છે, સર્વગત છે. અને જગતના સર્વ પદાર્થો જીનવર્ગત, જીનવર સર્વગત અને પદાર્થો જીનવર્ગત, જીનવરમાં પ્રાપ્ત છે, કારણ કે જીન જ્ઞાનમય છે અને સર્વ પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જીનના વિષય કહેવામાં આવ્યા છે. કારણ કે જીનના કેમ વિષય થયા? કેમ કે જ્ઞાનનો વિષય છે, તો જીનવર જ્ઞાનમય છે તો જીનનો વિષય થઈ ગયો બધો, જ્ઞાનનો વિષય છે તો આત્માનો વિષય થઈ ગયો. ઉપર જે બતાવું કે ટીકા, જ્ઞાન ત્રણેય કાળના ભૂત ભવિષ્ય વર્તમાનના સર્વ દ્રવ્ય પર્યાય રૂપ વર્તતા સમસ્ત જ્ઞેયાકારોને પોતી ઓળખો જાણતો હોવાથી, પોતી ઓળખો એટલે જાણતો હોવાથી, જ્ઞેયાકારોને એટલે પર પદાર્થોને, પર પદાર્થોના આકારોને એટલે સ્વરૂપને દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં આવી ગયા. સમસ્ત જ્ઞેયાકારોને પોચી વળતું જાણતું હોવાથી સર્વગત કહેવામાં આવ્યું છે, જ્ઞાનને સર્વગત કહેવામાં આવ્યું છે. કેમ કે ત્રણેય કાળના દ્રવ્ય ગુણ પર્યાય ભૂત ભવિષ્ય વર્તમાનમાં એક સમયમાં એ જાણે છે, માટે તેને સર્વગત કહેવામાં આવ્યું છે. કંઈ પણ બાકી નથી જાણવું હવે. અને એવા સર્વગત જ્ઞાનમય થઈને, એમ એવા સર્વગત જ્ઞાનમય થઈને રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે, જેમ જ્ઞાન સર્વગત છે અને ભગવાન જ્ઞાન હોવાથી પરમાત્મા પણ સર્વગત છે. શીખાડે એ રીતે સર્વ પદાર્થો પણ સર્વગત જ્ઞાનના વિષય હોવાને લીધે સર્વગત જ્ઞાનથી અભિન્ન એવા તે ભગવાનના તે વિષયો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. એ જ્ઞાનનું વિશેષણ કહ્યું કે સર્વગત છે, દ્રવ્ય ગુણ પર્યાય ગુણ હોય વર્તમાન એ સર્વગત જ્ઞાનથી એમ, આત્મજ્ઞાનથી અભિન્ન એમ નહીં. બેન, આત્મજ્ઞાનથી અભિન્ન નહીં, સર્વગત એવું જે જ્ઞાન કે સર્વને જાણે એક સમયમાં પૂછ્યું વર્તમાન એવું સર્વગત જ્ઞાનથી અભિન્ન એ વાત તે ભગવાનના તે વિષયો છે.
ભેદથી
જ્ઞાન એના વિષય છે, આત્માનો વિષય છે. ભેદથી જ્ઞાનનો વિષય કેવળ જ્ઞાનનો, અભેદથી આત્મા ત્રણ કાળ ત્રણ લોકને કેવળ જાણે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. માટે સર્વ પદાર્થો ભગવાન ગત જ ભગવાનમાં પ્રાપ્ત છે, સર્વ પદાર્થો ભગવાનમાં પ્રાપ્ત છે, કાંઈ એને જાણવું બાકી નથી. ત્યાં એમ સમજવું કે આ મૂળ ગાથાની ટીકા આટલી કહી. હવે થોડો એમાં વિસ્તાર કરે છે કે જે સર્વગત શબ્દ આવ્યો ને, સર્વગત સર્વને જાણે હવે એનો ખુલાસો કરે છે. એ સર્વગત કેવી રીતે છે, જાણે છે કેવી રીતે, એની કા બતાવે છે. આ બે હું આ સમજવા જેવું બીજો પાર બોલો તો ગાથાનો જે ગાથા મને કહું છું બેન એટલો જ અર્થ કહ્યો. હવે આચાર્ય ભગવાનને જે કેવું છે એ ખોલે છે. ત્યાં એમ સમજ્યું કે નિશ્ચયને અનાકૂળતા લક્ષણ સુખનું જે સંવેદન એ સુખ સંવેદનના અધિષ્ઠાનપણા જેવડો જ આત્મા છે, જેટલું સુખ તેટલો આત્મા છે, તે આત્મા જેવડું જ જ્ઞાન સ્વતંત્ર છે. તે આત્મ પ્રમાણ જ્ઞાન, લોક પ્રમાણ નહીં, આત્મ પ્રમાણ જ્ઞાન કે જે નિજ સ્વરૂપ છે તેને છોડ્યા વિના, આત્માના જ્ઞાનને છોડ્યા વિના, નિજ સ્વરૂપ તેને છોડ્યા વિના પોતાને જાણવાનું ચાલુ રાખીને સમસ્ત જ્ઞેયાકારોની સમીપ ગયા વિના. નંબર બે, હવે પહેલો નંબર ઈ કે પોતાને જાણે છે એ વાત રાખીને હવે જ્ઞેયાકારોની સમીપ ગયા વિના, એટલે જ્ઞેયોની સન્મુખ લક્ષ કર્યા વિના, એમ જ્ઞેયોની સન્મુખ કેવું જ્ઞાન થતું જ નથી. પરલક્ષ અભાવા કેવળ જ્ઞાનની વ્યાખ્યા જે છે કે જેને પરનું લક્ષ હોય જ નહીં અને પર જણાવ્યા વગર એ નહીં. જ્ઞાકારોની સમીપ ગયા વિના, એટલે કે આકાશ નામ દ્રવ્ય છે એની સન્મુખ થયા વિના લોક આકાશને અલોક આકાશને જાણી લીધું. ખરેખર પરપદાર્થની સન્મુખ જ્ઞાન થાય છે એ જ્ઞાન આત્માને છોડી દે છે. જે જ્ઞાન પર સન્મુખ થયું, જ્ઞેયની સન્મુખ, એને આત્માની સાથે સંબંધ તોડી દે અને ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. સંબંધ છોડ્યા વિના ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ ન થાય. નિજ સ્વરૂપ છે તેને છેડાવીને એક વાત, બીજી વાત કરી સરસ કે સમસ્ત જ્ઞાયાકારોની સમીપ ગયા વિના, નીચે જ્ઞાયાકારનો અર્થ છે જ્ઞાયાકાર પર પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયો, એનું નામ જ્ઞાયાકાર છે. નિમિત્તનું નામ જ્ઞાયાકાર છે. નિમિત્તભૂત પદાર્થો જે છે જ્ઞાનમાં વ્યવહારિક નહીં થાય છે એ નિમિત્તભૂત પદાર્થો, એ જ્ઞાયાકારો. જ્ઞાયાકારો એટલે જ્ઞેયોનું સ્વરૂપ, પર પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયો કે જેવો જ્ઞેય છે, જે જેવો જ્ઞેય છે જ્ઞાયાકારનો અર્થ. આ જ્ઞાયાકારો પરમાર્થે આત્માથી તદ્દન ભિન્ન છે, ઉપાદાનથી નિમિત્ત તદ્દન ભિન્ન છે. ધિકાળી ઉપાદાનથી તો ભિન્ન છે, પણ વર્તમાનવર્તી કેવળ જ્ઞાનની જે પર્યાય જેને ક્ષણિક ઉપાદાન કહેવાય, એ ઉપાદાનથી નિમિત્ત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. નૈમિત્તિકથી પણ નિમિત્ત સર્વથા ભિન્ન છે. હવે જ્ઞાયાકારોની સમીપે ગયા વિના ત્યાં સુધી આપણે આવ્યા. હવે આગળ ભગવાન સર્વ પદાર્થોને જાણે છે, નિજ સ્વરૂપને છોડ્યા વિના, પર સન્મુખને થયા વિના, એમ સ્વસન્મુખ રહીને પર સન્મુખ થયા વિના ભગવાન સર્વ પદાર્થોને જાણે છે. નિશ્ચય નહીં આમ હોવા છતાં, હવે સમસ્ત જ્ઞાયાકારોની સમીપ ગયા વિના ભગવાન જાણે છે. સર્વ પદાર્થો તો કૌંસમાં છે, પણ ભગવાન જાણે છે એમ એટલું લેવું. નિશ્ચય ને એ આમ હોવા છતાં, એટલે આટલી અત્યાર સુધીની વાત બધી નિશ્ચય નથી મેં કરી. સ્વભાવને છોડ્યા વિના, એટલે સ્વભાવ લક્ષ છોડ્યા વિના, પરનું લક્ષ કર્યા વિના ભગવાન જાણે છે, બસ એટલું છે. નિશ્ચય નહીં આમ હોવા છતાં વ્યવહાર લઈએ, ભગવાન સર્વગત છે. વ્યવહારને ભગવાન સર્વગત છે એમ કહેવાય છે. વ્યવહારને ભગવાન સર્વગત છે એમ કહેવાય છે. ઈ કહેવાનું ક્યાંથી ને કેમ એનો ખુલાસો કરે છે. આ વાત આવી ક્યાંથી? સર્વગત છે ભગવાન, લોકાલોકને દ્રવ્યગુણ પર્યાયની સમયમાં જાણે છે. આ વાતનો જન્મ કેમ થયો એ હવે બતાવે છે. વ્યવહારને એ ભગવાન સર્વગત છે એમ કહેવાય છે. નિશ્ચય નહીં એ તો આમ છે. સ્વભાવને છોડ્યા વિના, પરસન્મુખ થયા વિના ભગવાન જાણે છે એટલું અહીં પરપદાર્થો કૌંસ છે. ત્યાં કૌંસની જરૂર નહોતી, જાણે છે. વ્યવહારને ભગવાન સર્વગત છે એમ કહેવાય છે. વળી હવે આ બે લીટીમાં ભાગ છે. વળી નૈમિત્તિક ભૂત જ્ઞાયાકારોને આત્મસ્થ દેખીને, નૈમિત્તિક ભૂત જ્ઞાયાકારોને એટલે જ્ઞાનાકારો છે, એ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનની પર્યાયને જ્ઞાયાકાર કેમ કહ્યું કે નૈમિત્તિક ભૂત છે? નૈમિત્તિક ભૂત કેમ છે કે બીજા એમાં નિમિત્તો પડે છે, એટલે નિમિત્તની સાપેક્ષતાથી તેને નૈમિત્તિક કહેવાય. નિમિત્તથી નિરપેક્ષ લેતો જ્ઞાનાકાર છે. નૈમિત્તિક ભૂત નીચે જો ફૂટનોટ છે, નૈમિત્તિક ભૂત જ્ઞાયાકારો એ મૂળ શબ્દ છે, એનો અર્થ કરે છે. નૈમિત્તિક ભૂત જ્ઞાયાકારો એટલે શું? જ્ઞાનમાં થતા, જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞાયાકાર, જ્ઞાનમાં થતા જ્ઞાયાકાર, જ્ઞાનમાં થતા જ્ઞાયાકારો જેવું જ્ઞેય છે એવું અહીંયા પ્રતિભાસ થાય છે, એવું અહીં જણાય છે એમ. એને જાણે છે નહીં પણ એ જણાઈ જાય છે એમ. જ્ઞાકાર જ્ઞાનમાં થતા જ્ઞાકાર, જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞાકાર, વિજ્ઞાનની પર્યાય છે. આ જ્ઞાકારોને જ્ઞાનાકારો પણ કહેવામાં આવે છે. એ એના બે નામ છે, નિમિત્તની સાપેક્ષથી જ્ઞાકાર, નૈમિત્તિક જ્ઞાકાર, બાકી તો જ્ઞાનાકાર છે. એ જ્ઞાનનો જ આકાર, જ્ઞાનનું સ્વરૂપ છે. સ્વ અને પર બે એમાં જણાય એ તો જ્ઞાનનું સ્વરૂપ છે, દ્વિરૂપતા એને. કારણ કે જ્ઞાન આ જ્ઞાકાર રૂપે પરણે છે. જ્ઞાન પોતાને પણ જાણે છે અને જે પદાર્થો છે આમે લોકાલો એ પણ એમાં પ્રતિભાસે છે, એ રૂપે પણ પરણે છે. એટલે સ્વ અને પર બેનો પ્રતિભાસ થાય એવું એક સમયની જ્ઞાનની પર્યાયનું પરણમન છે. કારણ કે જ્ઞાન આ જ્ઞાકાર રૂપે પરણે છે, દ્રવ્યગુણ પર્યાય પોતાનાને બી પરના નહીં. આ જ્ઞાકારો નૈમિતિક છે અને પરપદાર્થોના દ્રવ્યગુણ પર્યાયો તેમના નિમિત્ત છે, જ્ઞાનની પર્યાયના નિમિત્ત છે. આ જ્ઞાકારોને આત્મામાં દેખીને સમસ્ત પરપદાર્થો આત્મામાં છે એવો ઉપચાર કરવામાં આવે છે. આ જ્ઞાકારો આત્મામાં દેખીને સમસ્ત પરપદાર્થો આત્મામાં છે એ આ વ્યવહાર ક્યાંથી આવ્યો કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, અને ખરેખર એ પરપદાર્થને જાણે છે કે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે, જ્ઞાકારોને જાણે છે. સમસ્ત પરપદાર્થો આત્મામાં છે એ ઉપચાર કરવામાં આવે છે. એનો વધારે ખુલાસ તો એક જ ગાથામાં આવશે, ઉપચાર એ ઉપચાર કરવામાં આવે. ઉપચાર એટલે વ્યવહાર. સમસ્ત પરપદાર્થો આત્મામાં છે, આત્માને જાણે છે એમ નથી લખ્યું બેન. આ લોકો આત્મામાં ડૂબી ગયા છે, ખોડાઈ ગયા છે, આવે છે બધું. બધા ઉપચારના કથન છે. પરપદાર્થ સ્વપદાર્થમાં પ્રવેશી ન શકે પણ જ્ઞાકાર એમ છે ને, ઉપરમાં આત્મસ્થ દેખીને નૈમિતિક બુદ્ધ જ્ઞાકારોને આત્મસ્થ દેખીને ઈ જ્ઞાકાર તો આત્મામાં સ્થિત છે. ઓલા જ્ઞાકારો તો નિમિત્ત પર છે, ભિન્ન છે. જે નૈમિતિક બુદ્ધ જ્ઞાકારથી આત્મા ભિન્ન, એમાં નિમિત્ત પર પદાર્થ છે. એ પરપદાર્થ તો ભિન્ન છે, છતાં એ પરપદાર્થ આત્મામાં રહેલા છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. આત્મામાં એ પદા પદા આવતા નથી. જેમ કે સ્ટિકમણી સામે લાલકુલ હોય, લાલકુલ હોય પણ એ લાલ દેખાય છે, તો એ જે રકાસ છે એ તો એની પર્યાય છે, પણ એ કાર્યમાં કારણનો ઉપચાર આપીને કુલામાં છે. રાતું થઈ ગયું, રાતું થઈ ગયું, રાતું થઈ ગયું એમ કહેવામાં આવે છે. ખરેખર રતાશ એમાં પ્રવેશી જ નથી. રતાશનો પ્રતિભાસ રૂપે એ સ્વચ્છતા એની પરણે છે. રતાશને પ્રસિદ્ધ કરનારી છે એ તો પર્યાય. સ્વચ્છતા રતાશને પ્રસિદ્ધ કરે છે, સ્વચ્છતા રાતી થઈ નથી. સ્વચ્છતા પોતાનો નિજ સ્વભાવ છોડતી નથી અને ફૂલની સમીપ જયા વિના એ રતાશનો પ્રતિભાસ થયા વિના પણ રહેતો નથી. ફૂલ ફૂલમાં છે, ફટિકમણી ફટિકમાં છે, એની સ્વચ્છતાનો જે આકાર છે એ વખતે મળી નથી થઈ. એનું દળ તો મલિન ન થાય પણ સ્ફટિકમણીની જે પર્યાય છે એ મલિન નથી થઈ. તો અરીસો ગરમ થઈ જાય અગ્નિની જ્વાળાનો પ્રતિભાસ દેખીને, એમ તો બનતું નથી. એમ કે છે કે નૈમિતિક બુદ્ધ જે જ્ઞાકારો એ તો આત્મસ્થ છે, એ તો આત્મામાં રહેલી આત્માની પર્યાય છે. પર જણાય ને સ્વ જણાય, અહીં અત્યારે પર છે, પર જણાય એમાં એ પ્રતિભા થાય, પ્રતિબિંબ થાય, એ તો એની પોતાની પર્યાય છે. જ્ઞાનની આત્મસ્થ છે, આત્મામાં રહેલી પર્યાય છે, નૈમિતિક. પણ સર્વ પદાર્થો આત્મગત છે એમ ઉપચાર કરવામાં આવે છે. આત્મામાં તો આત્માની પર્યાય રહેલી છે, છતાં પરપદાર્થને નિમિત્તે કે પરપદાર્થો આત્મામાં છે એમ ઉપચાર કરવામાં આવે છે. અહીંથી જન્મ થયો, આત્મા પરને જાણે છે, એનો જન્મ આમાંથી થઈ ગયો. પરંતુ પરમાર્થે તેમનું એકબીજામાં ગમન નથી, ને જ્ઞાનમાં ના આવે ને જ્ઞાન નહીંમાં ન જાય, ત્રણ કાવમાં ન થાય તો ભેદ્રવ્ય એક થઈ જાય. કારણ કે સર્વદ્રવ્યો સ્વરૂપ નિષ્ઠળ, પોતપોતાના સ્વરૂપમાં નિષ્ફળ રહેલા છે. પર પદાર્થો આત્મામાં આવે નહીં, અને આત્મા જાણવા માટે એની સન્મુખ થાય નહીં, જાણવા માટે એની સન્મુક્ત ન થાય, જાણવા માટે એને પોતામાં તો લાવે તો નહીં, એને જાણવા માટે પોતામાં લાવે તો નહીં, પણ એની સન્મુખ પણ ન થાય. દુઃખને જાણવા માટે દુઃખને જ્ઞાનમાં ભેળવે પણ નહીં, દુઃખને જાણવા માટે, અને દુઃખની સન્મુખ પણ ન થાય અને જ્ઞાનમાં દુઃખ જણાઈ જાય. રાગ સુખ દુઃખ બધું લઈ લે, આ એક ઉંડાણનો ભેદ જ્ઞાનનો પ્રકાર છે. ભ્રાંતિ થઈ ગઈ, રાગનો પ્રતિભાસ આત્મામાં દેખીને આત્મા રાગી છે એવી ભ્રાંતિ થઈ ગઈ. ફટિકમણીમાં રતાસની ફૂલનો પ્રતિભાસ દેખીને ફટિકમણી લાલ છે એમ ભ્રાંતિ થઈ ગઈ. કારણ કે સર્વદ્રવ્યો સ્વરૂપ નિષ્ઠ છે, એકબીજામાં પ્રવેશતા નથી એમ કહ્યું. એ આત્મામાં છે બધા, તો ઉપચારનું પથન છે, સાધુ પથન, વ્યવહાર સગળો અભૂતા છે ભાઈ. રાગનો પ્રતિભાસ જ્ઞાનની સત્તામાં દેખી, હવે એ તો નૈમિત્તિકભૂત જ્ઞાનની પર્યાય છે, અને રાગ જ્ઞેયભૂત નિમિત્ત છે. રાગ છે એ જ્ઞેયભૂત નિમિત્ત છે, ક્રોધ છે એ જ્ઞેયભૂત નિમિત્ત છે. જ્ઞેયભૂત નિમિત્ત છે એ તો આત્માના દ્રવ્યગુણ પર્યાયથી ભિન્ન છે, એ આત્માના દ્રવ્યમય નથી અને એના ઉપયોગમય નથી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધ નથી, છતાં ક્રોધનો પ્રતિભાસ થયો તો એ ક્રોધ જેવું ક્રોધ છે એવું અહીં જ્ઞાન થયું. તો એ જ્ઞેયાકાર જ્ઞાન છે, જ્ઞેયાકાર નૈમિત્તિકભૂત જ્ઞેયાકાર જ્ઞાન એ તો આત્મસ્થ છે, આત્મામાં રહેલો છે પર્યાય. પણ ઉપચારથી એમ કહેવાનું કે આત્મામાં ક્રોધ થાય છે, આત્મા ક્રોધી થઈ ગયો, એ ઉપચારનું કથન છે, 100% ખોટું છે. એમ પરપદાર્થ આત્મામાં ના આવે એમ રાગ જળ અચેતન જ્ઞાનમાં ના આવે, જ્ઞાયકમાં ના આવે એટલે જ્ઞાનમાં ના આવે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધ નો. આપણે એમ લેવું આમાં, આ તો સ્થૂળ વાત કરી છે બીજા પદાર્થોની. આ અંદરમાં રાગ છે એ પણ જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાને જ્ઞેય છે તો રાગ તો જ્ઞેય હોય જ ને. જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન એ જ્ઞેય છે, એ જ્ઞેયનો ભાવ કહ્યો એને, એક ભાવકનો ભાવ પણ એ જ્ઞેયનો ભાવ, એ બે જ્ઞેય છે. એ જ્ઞેયાકાર અહીં જ્ઞાન એવું થાય ખરું, નૈમિત્તિકભૂત જ્ઞેયાકાર જ્ઞાન આત્મસ્થ દેખીને એ રાગ કે સુખ આત્મામાં છે એમ ઉપચાર કરવામાં આવે છે. વાત 100% ખોટી, ઉપચાર એટલે ખોટું, શ્રદ્ધા કરને કે કાબિલ નહીં, શ્રદ્ધા છોડી દે બસ, કાંઈ છોડવું નથી, તારી મીઠા શ્રદ્ધા છોડી દે બસ, તમે તરફ થઈ જાય એમાં એક કહેવા માટે. સેમ જેમ દેહ ભિન્ન છે એમ ભાવકર્મ સેમ ભિન્ન છે, બે જ્ઞેય છે, એમાં જ્ઞાનાકાર નથી. આમાં જ્ઞાનાકાર પણ છે અને જ્ઞાકાર પણ છે. એમાં તો એકલું જ્ઞાકાર છે, એ પણ નિમિત્તભૂત જ્ઞાકાર છે. આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવો, જેમ આત્મામાં આ નક્કી કર્યું એમ આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવું. વેદથી જો તો જ્ઞાનમાં પણ એ પદાર્થો આવતા નથી, પ્રતિમા થઈ જવા. આત્મા અને જ્ઞેયો વિશે નિશ્ચય વ્યવહારથી કહ્યું તેમ જ્ઞાન અને જ્ઞેયો વિશે પણ સમજવું. આ આત્મા વિશે નિશ્ચય વ્યવહાર ઉતાર્યો, અહીંયા નિશ્ચયની વાત પેલી કરી. સ્વરૂપને છોડ્યા વિના, પરતન્મુખ થયા વિના ભગવાન જાણે છે બસ, એમ કહ્યું મેં. ભગવાન જાણે છે, કોને જાણે છે એમ ન કહ્યું.
વ્યવહારમાં
જોઈ ગયાની ગાથા મળી ગયો. વ્યવહાર ભૂતાર્થ સત્ય છે, એમ જાણી એનું સદાન છોડજે. ઇન્દ્રિય વિજ્ઞાન ભલે પરને જાણે, હું પરને જાણું છું એ સદાન છોડજે. ઇન્દ્રિય જ્ઞાન તો એનું ધર્મ બજાવશે કે આ ઘડિયાળમાં કેટલા થયા, 4:40. ઇન્દ્રિય જ્ઞાન ભલે એનો ધર્મ બજાવે, પણ હું ઘડિયાળને જાણું છું એ શ્રદ્ધાન છોડી દે. શ્રદ્ધાનો દોષ છે આ. એટલે શ્રદ્ધાન છોડવાનું કહ્યું ને, વ્યવહાર નહીં અભૂતાર અવતાર ત્યાં છે, નિર્ગુણ ખોટું છે એમ જાણીને શ્રદ્ધાન છોડજે એમ કહ્યું. એટલે કે એ વ્યવહારને કથન કરે છે, એ સાચું લાગ્યું છે તને, એ સંસારનું કારણ છે, બીજ છે, એ કથન ખોટું છે. ત્યારે ઘડિયાળ જણાય છે કે જ્ઞાકાર જ્ઞાન જણાય છે કે જ્ઞાન જણાય છે, ટૂંકાણમાં જ્ઞાન જણાય છે. નૈમિતિ ગુદ જ્ઞાકારી શબ્દ ન વાપરીએ ટૂંકાણમાં, તો જ્ઞાન જણાય છે કે જ્ઞેય જણાય છે, ટૂંકાણમાં જ્ઞાન જણાય છે. સર્વજીવને બધાને કે જ્ઞાન, બધાને જ્ઞાન જ જણાય છે. આગળ જવું હોય તો બધાને જ્ઞાન જણાય છે, એનાથી આગળ જવું હોય પણ જેને જ્ઞાન જણાય છે એને જ્ઞાયક ગણાય જશે. જેને જ્ઞાનમાં આવે છે જ્ઞેયથી પ્રારંભ થયો અને જ્ઞાન જણાય છે એ જ્ઞાયક માને છે. કે જ્ઞાયક અને જ્ઞાન કથનચિત કઠિન છે કે ન્યાય છે. જ્ઞાનને જાણતા જ્ઞાની જણાય જશે તેવો પાઠ છે. જ્ઞાન એટલે જ્ઞાનમાં રાગ આત્મામાં થતો તો નથી, રાગને આત્મા જાણતો નથી. રાગ આત્મામાં થાય છે અને રાગને આત્મા જાણે છે, બસ આ બે ભૂલ છે. ભૂલ જ બે છે ને, રાગ આત્મામાં થાય છે એટલે કરતા બુદ્ધિ, અને રાગને હું જાણું છું તો જ્ઞાતા બુદ્ધિ. પરદ્રવી જ્ઞાતા બુદ્ધિ, રાગ કયો કે પરદ્રવી કયો, પર્યાય માત્ર પરદ્રવી છે ને. આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવું, આત્મા અને જ્ઞેયો વિશે નીચે વ્યવહાર થયું તેમ જ્ઞાન અને જ્ઞેયો વિશે પણ સમજ. હવે સીધી 31 આપણે લઈ લઈએ. 31 ભાવાર્થ પંડિતજીએ બહુ ઊંચો કર્યો છે. હવે આ રીતે પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છે. પદાર્થો જ્ઞાનમાં વર્તે છે, જ્ઞાનમાં વર્તે છે એનું નીચે ખુલાસો. આ ગાથામાં પણ જ્ઞાન શબ્દથી અનંત ગુણ પર્યાયોના પિંડરૂપ જ્ઞાતું તો તમે ખ્યાલમાં લેવું, જે જ્ઞાન લેખું હાથમાં લઈ લેવું, એમ વ્રત કરે છે. ન હોય અર્થો જ્ઞાનમાં, જ્ઞાનમાં જો અર્થો પદાર્થો ન હોય, કેવા કેવા શબ્દો વ્યવહારમાં હોય છે, ન હોય અર્થો જ્ઞાનમાં તો જ્ઞાન સૌગત પણ નહીં. જો પર પદાર્થો લોકાલો એના દ્રવ્યો કર્યા જ્ઞાનમાં ન હોય તો જ્ઞાન સૌગત પણ નહીં. તો સર્વગત જ્ઞાન ન કહેવાય, માટે બધા પદાર્થો જ્ઞાનમાં આવી જાય છે. ને સર્વગત છે જ્ઞાન તો કેમ જ્ઞાન સ્થિત અર્થો નહીં? જો તે પદાર્થો જ્ઞાનવાનો હોય તો, જે પદાર્થો જ્ઞાનથી ભિન્ન હોય તો એમ નહીં, તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તો, એ તો જ્ઞાનમાં જ આવી ગયા છે બધા પદાર્થ લોકાલોક, કંઈ જ્ઞાનની બહાર લોકાલોક ન હોય એમ. પદાર્થો જે છે દ્રેકૃત કર્યા, એ તો જ્ઞાનમાં જ છે. જો તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તો જ્ઞાન સર્વગત ન હોઈ શકે, અને જો જ્ઞાન સર્વગત છે તો પદાર્થો જ્ઞાન સ્થિત કઈ રીતે નથી? જ્ઞાન સર્વગત છે તો પદાર્થો જ્ઞાન સ્થિત જ્ઞાનમાં રહેલા કઈ રીતે ન હોય? કે જ્ઞાનમાં જ હોય ને પદાર્થો, કઈ બહાર હોય જ્ઞાનની? અર્થાત છે જ્ઞાનમાં જ પદાર્થો રહેલા છે. આ જે સંગે છે ને, આ સૂર્ય નીકળે એટલે જ અનુભવ થાય છે. બસ જ્ઞે ફરી જવું છે, જ્ઞે ફીરું નથી અત્યારે જનંત કાળ ગયો. ત્રિવેદી મુનિ થાપા ગયા, બધા પ્રકારના છે છ દ્રવ્યનો જાણનાર, તે હું છ દ્રવ્યનો જાણનાર, તે હું વ્યવહારનો પક્ષ થઈ ગયો. હું એનો જાણનાર નથી, હું તો જ્ઞાન સ્વરૂપ છું ના, એવું જાણનાર જણાય છે એમ ના. એવું ટીકા, જો સમસ્ત સ્વજ્ઞાકારોના સમર્પણ દ્વારા જ્ઞાનમાં વિતરા થતા સર્વ પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાસે તો, જો હવે અહીંયા પ્રતિભાસનો શબ્દ આવ્યો, ઇમ્પોર્ટન્ટ છે આ શબ્દ. મૂળમાં આચાર્ય ભગવાને કહ્યું જ્ઞાનમાં આવી જાય છે, આખી જ્ઞાનમાં પ્રતિભાસે. બેન જો શબ્દ પહેર્યો, મૂળમાં તો કહ્યું બધા પદાર્થો જ્ઞાનથી છે, જ્ઞાનમાં આવી ન જાય તો સર્વગત ન કહેવાય જ્ઞાનને. આ કે પ્રતિભાસે જ્ઞાનમાં આવી ગયા એનો અર્થ કે જ્ઞાનમાં પ્રતિભાસે છે, જ્ઞાનમાં નથી આવતા પદાર્થો મૂર્ખા. જો સમજ સ્વજ્ઞાકારો એટલે પર પદાર્થો, અહીંયા સ્વજ્ઞાકારો પોતપોતાના જ્ઞાકારો, જળ ચેતન બીજા છે, બધા જાળ છે, આ છે તે લાંબા ટૂંકા પદાર્થો, સ્વજ્ઞાકારોના સમર્પણ દ્વારા એ અર્પિત કરે છે જ્ઞાનમાં. એને જ્ઞાનમાં ઉતરા થતા, બોલો, જ્ઞાનમાં આવે છે બધા પદાર્થ. જેમ ઝાડ છે નિર્મળ પાણીમાં ઉતરી ગયું, ઝાડ ઉપર છે પણ પાણીમાં ઉતરી ગયું, ઝાડ ઉતરી ગયું પાણીમાં આવી ગયું, એમ કે ઝાડનો પ્રતિભાસ થાય ને. તમે નીચે જુઓ ને, નીચે તો ઉપર કેરીનું લટકતી હોય ને ઝાડમાં, બધું એમાં દેખાય કે આ ઝાડ છે ને એ પાણીમાં આવી ગયું, એમ કે છે. આમાં એમ કે છે એ ઝાડ પાણીમાં આવી ગયું. સમસ્ત સ્વજ્ઞાકારોના સમર્પણ દ્વારા ઉતરા થતા સર્વ પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાસે, જો ન પ્રતિભાસે બસ એમાં બધું આવી ગયું. એમાં ઉતરા થતા એના પર ચોકડો મારી દીધો, ઉતરા થતા એનો અર્થ પ્રતિભાસે છે. અહીંયા છે જ્ઞાન, આયા છે એ કાંઈ એમાં આવી જાય છે, જ્ઞાન જ્ઞાનમાં આવી જાય તો જ્ઞાન જળ થઈ જાય એમ તો બને. ઉતરા થતા સર્વ પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાસે તો તે જ્ઞાન કર્મગત ન માની શકો. આ પ્રતિભાસનો ઉપયોગ બહુ કરે છે અમૃતચંદ્ર આચાર્ય, પ્રતિભાસનો ઉપયોગ બહુ કરે છે. અને જો તે જ્ઞાન સર્વગત માનવામાં આવે તો પછી પદાર્થો સાક્ષાત જ્ઞાન દર્પણ ભૂમિકામાં ઉતરેલા બિંબ સમાન જો એની વિદ્વત્તા આવે, એ તો બિંબના સ્થાને છે. પદાર્થો જે છે એ બિંબના સ્થાને છે, બિંબ સમાન પોતપોતાના જ્ઞાયાકારોના કારણો હોવાથી એ જે પદાર્થો છે એનામાં પણ જ્ઞાયાકાર છે. એ જ્ઞાયાકાર એટલે જ્ઞેયનું એનું જે સ્વરૂપ છે એનું એનામાં છે, બિંબમાં છે. એ બિંબની શક્તિ છે, બિંબના ધર્મ, બિંબનો ધર્મ છે. જ્ઞાયાકાર છે એ બિંબનો ધર્મ છે, નિમિત્તભૂત બિંબ. બિંબ સમાન પોતપોતાના જ્ઞાયાકારોના કારણો હોવાથી અને પરંપરાએ જો હવે બિંબમાંથી પ્રતિબિંબમાં આવ્યા, પરંપરા એ નીચે છે. પરંપરા એટલે પદાર્થો સાક્ષાત સ્વજ્ઞાયાકારોના કારણ છે, અર્થાત પદાર્થો પોતપોતાના ધર્મ પર્યાયોના સાક્ષાત કારણ છે. અને પરંપરા એ જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞાયાકારોના કારણ છે, નિમિત્ત કારણ. એક નૈમિત્તિક છે અને બીજું એમાં નિમિત્ત છે. બિંબ છે તે નિમિત્ત છે અને પ્રતિબિંબ છે તે નૈમિત્તિક છે. પ્રતિબિંબ સમાન જ્ઞાયાકારોના કારણ હોવાથી પદાર્થો કઈ રીતે જ્ઞાન સ્થિત નથી નક્કી થતા? અવશ્ય જ્ઞાન સ્થિત નક્કી થાય છે. પદાર્થો જ્ઞાનમાં રહેલા છે, પદાર્થો જ્ઞાનમાં રહેલા છે. જ્ઞાનમાં આત્મા રહેલો છે અને પદાર્થ પદાર્થમાં રહેલા છે એમ નહીં, પદાર્થો જ્ઞાનમાં આવી ગયા. આ બહુ વિદ્વતાથી બિંબ અને પ્રતિબિંબ અને પ્રતિભા એમ કરીને બેની જુદાઈ બતાવી છે, એકબીજામાં આવતાર પ્રવેશતા. હવે ભાવાર્થ કરતાએ આ વાત બહુ ઊંચામાં ઊંચી કરી, સારા અવતાર ભાવાર્થથી આ ઉપરની જે છ લીટી છે ને એનું સ્પષ્ટીકરણ બહુ સારું કર્યું છે. ભાવાર્થ દર્પણમાં વિજ્ઞાનની જગ્યાએ દર્પણ મૂક્યું, દર્પણ સ્વચ્છ છે. દર્પણમાં મયુર એટલે મોર, મંદિર, સૂર્ય, વૃક્ષ વગેરેના પ્રતિબિંબ પડે છે. પેલું બિંબ છે અને આમાં જે દર્પણ સ્વચ્છ છે એમાં પ્રતિબિંબ પડે છે, પ્રતિભાસ થાય છે. ત્યાં નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની જ વ્યવસ્થા છે. બિંબ જે ઉપર લખ્યું હતું એ તો પરપદાર્થની અવસ્થા હતી અને પ્રતિબિંબ થાય છે એ તો પોતાની અવસ્થા છે, જ્ઞાનની અવસ્થા છે, આ તો દર્પણની અવસ્થા છે. પ્રતિબિંબ પ્રતિબિંબો દર્પણની જ સમય કે કામ કર્યું. કથનચિત દર્પણની અવસ્થા અને કથનચિત મોરની અવસ્થા એમ નથી, સર્વથા દર્પણની અવસ્થા છે. મોરની અવસ્થા મોરથી છૂટીને મોરની અવસ્થા આવે જ નહીં, પરિણામ પરિણામીને છોડીને બહાર ન જાય. મોર પરિણામી દ્રવ્ય છે, એના જે પરિણામ છે એ એમાં જ રહેલા છે. એ દર્પણમાં અહીંયાથી ઊંડીને ના આવી શકે. ત્યારે અહીંયા શું છે કે એનું જે પ્રતિબિંબ પડ્યું હુની અવસ્થા એનામાં છે, એમ એ સંબંધેની જે સ્વચ્છતા તેનો આકાર થયો એની અવસ્થા દર્પણની જ છે, એ દર્પણની સ્વચ્છતા જ છે. જો પ્રતિબિંબો છે ને, ઉમાય ટીકામાં એ હતું છેલ્લી લીટીમાં પ્રતિબિંબ સમાન એવું તું, બિંબ અને પ્રતિબિંબ બે શબ્દો લીધા હતા. બિંબ નિમિત્તને સ્થાને છે, પ્રતિબિંબ નૈમિત. નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની અવસ્થા છે, છતાં જો આમ છે છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને આ જ્ઞાનમાં રાગ દેખીને જ્ઞાનની સ્વચ્છતામાં દુઃખ દેખીને જ્ઞાનની સ્વચ્છતામાં સંધ્યાબેન દેખીને જ્ઞાનની સ્વચ્છતામાં ભાઈ દેખીને જ્ઞાનની સત્તામાં દુઃખ દેખીને, આતુરતા દેખીને, અર્થ દેખીને એમ કે છે, છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને, કેમકે પ્રતિબિંબો તો એની અવસ્થા છે, એ દર્પણ એની અવસ્થાને ન છોડે, કેમકે એ દર્પણની અવસ્થા દર્પણ જ છે, જે જેનું હોય છે તે જ હોય, દર્પણની અવસ્થા છે એ દર્પણ જ છે, એમ છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને, આ પ્રતિબિંબ છે તે કાર્ય છે અને બિંબ છે એનું નિમિત્ત કારણ છે, આ નૈમિત્તિક નું નિમિત્ત, કાર્યમાં કારણનો ઉપચાર કરીને, આ ઉપચાર આવ્યો લ્યો વ્યવહાર નીચે, પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે, પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે, એ કાર્યનું કરતા કોણ છે, દર્પણ, પ્રતિબિંબ છે એ દર્પણની અવસ્થા છે, એ અવસ્થાનો કરતા તો દર્પણ છે, એનો કરતા ઓલો નથી, બોર નથી, પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મયુરાદી નિમિત્ત કારણ છે, આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે, છતાં એકતાની ભ્રાંતિ થાય છે, દર્પણમાં પ્રતિબિંબ દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને, કે કારણ નિમિત્ત કારણ તો મયુર છે, મયુરાદિ નિમિત્ત કારણ છે, એનો ઉપચાર આવ્યો, મયુરાદિ દર્પણમાં છે, મયુરાદિ દર્પણમાં છે, એમ રાગ જ્ઞાનની સત્તામાં જે જણાય એ પ્રતિબિંબ છે, રાગ બિંબ છે અને એ રાગ જેવો જ્યાં છે એવું એ જ્ઞાન થાય છે, એનો સકાળ છે, એનો સકાળ છે, જ્ઞેય છે માટે આ જ્ઞાન થાય છે એમ પણ નહીં, જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ પણ નહીં, જ્ઞાન જ્ઞાનથી થાય છે, ત્યારે એમાં જે રાગ પર જ્ઞેય છે એ નિમિત્ત કારણ છે અને એ સંબંધી જ્ઞાનની પર્યાયા થઈ એ આત્માનું કાર્ય છે, રાગ જેમાં જણાય છે એવું જે જ્ઞાન એ તો આત્માનું કાર્ય છે, રાગ આત્માનું કાર્ય નથી, રાગ તો નિમિત્ત છે, રાગ સંબંધેનું આ જ્ઞાન થયું સકાળે પોતાથી પોતાનું, એનો સકાળ છે, એ સમયે રાગ જ જણાય એવો જ એનો સકાળ હતો જ્ઞાનનો, ત્રિકાળી દ્રવ્ય તો ફરતું નથી પણ નિમિત્તો ફરે છે, નિમિત્તો ફરે છે, તો કે છે કે રાગ જે છે એ બિંબ છે અને જ્ઞાનમાં જે જણાય છે તે પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ જ્ઞાનની અવસ્થાનો કરતા તો આત્મા છે અને જે રાગ છે એ તો નિમિત્તમાં જાય છે, આ ઉપાદાન છે ક્ષણિક અને ઓનું નિમિત્ત છે, ઉપાદાનમાં નિમિત્તનો અત્યંત અભાવ હોય, ઉપાદાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં નિમિત્તનો સર્વથા અભાવ હોય, નૈમિત્તિક છે એ ઉપાદાનની અવસ્થા છે અને નિમિત્ત છે એ પરપદાર્થની અવસ્થા, રાગ પરપદાર્થ છે, પણ અહીંયા રાગનું જ્ઞાન થયું એ કાર્ય થયું, જ્ઞાનનું કાર્ય, એ કાર્યમાં નિમિત્ત કારણનો ઉપચાર કરીને એમ કહેવાનું કે રાગ આત્મામાં છે, રાગ આત્મામાં નહીં, રાગ સંબંધેનું જ્ઞાન આત્મામાં થાય છે, અહીંયા ભૂલ થઈ ગઈ, રાગ આત્મામાં થતો જ નથી, તો આત્મામાં રાગ થાય છે એમ ભ્રાંતિ થાય છે, એનું કારણ શું, કારણ છે એનું કારણ છે કે રાગ જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞાન તો આત્માની અવસ્થા છે. રાગ જણાય એવું જે જ્ઞાન એ પણ આત્માની જ અવસ્થા છે. એ રાગની અવસ્થા નથી, જ્ઞેયની અવસ્થા નથી, જ્ઞાનની અવસ્થા છે. એનું પ્રતિબિંબમાં થતા પ્રતિભાસ થતા એને ભ્રાંતિ થઈ ગઈ કે રાગ મારામાં આવી ગયો, હું રાગી છું, હું દેશી છું. એટલે જ્ઞેય અને જ્ઞાનની એકતા કરી. જેમ ઉપચારથી મયુરાદી આત્મામાં છે, દર્પણમાં છે, એમ રાગાદી ઉપચારથી કયું કે આત્મામાં થાય છે. રાગ આત્મામાં થાય છે, દ્વેષ આત્મામાં થાય છે, મોહ આત્મામાં થાય છે, મિથ્યાત્મા આત્મામાં થાય છે, એ ઉપચારનું કથન છે. એટલે કે એમાં થતો નથી, થતો નથી માટે આત્માનો કરતા નથી એમ, અને થતો નથી માટે કરતા નથી માટે એ રાગને જાણતો નથી, રાગ સંબંધે જ્ઞાનને જાણે છે, એટલે જ્ઞાયકમાં આવી જતો. રાગ આત્મામાં થાય છે એવી અજ્ઞાનીને ભ્રાંતિ થવાનું પણ કારણ છે. જો રાગનો અહીંયા પ્રતિભાસ ન થતો હોત તો રાગી હું છું ભ્રાંતિ ન થાય. તેમ રાગનો પ્રતિભાસ થાય છે માટે ભ્રાંતિ થાય છે એમ પણ નથી. પણ રાગનો પ્રતિભાસ દેખીને ઉપચારથી વ્યવહારે એમ કહ્યું કે આત્મામાં રાગ થાય છે. દર્પણમાં મયુર નથી, મયુર સંબંધેની અવસ્થા થઈ નૈમિતિક ભૂત કાર્યમાં કાળનો ઉપચાર આપીને કે મયુર દર્પણમાં છે, અગ્નિ દર્પણમાં છે, એ ઉપચાર માત્રનું કથન છે. એમ રાગ છે એ જ્ઞેય છે, રાગ છે એ પૃથક જ્ઞેય છે, સર્વથાભિન્ન છે આત્માથી. એ અનાત્માની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી, અનાત્મભૂત છે. એ જ્ઞેયભૂત ભાવ છે. રાગ જ્ઞાનચેતના નથી, જ્ઞાન એમાં જ્ઞાનચેતના નથી, તો જળ અચેતન છે. ત્યારે આત્મા રાગી છે, રાગને કરે છે, રાગને જાણે છે, એ ક્યાંથી આવ્યું? એનો જન્મ ક્યાંથી થયો? કે રાગનો પ્રતિભાસ દેખીને, દ્રષ્ટિ રાગ ઉપર હોવાથી, અનાદિથી પર્યાય દ્રષ્ટિ હોવાથી એને એમ થઈ ગયું હું રાગી થઈ ગયો. સ્ફટિકમણી લાલ છે એ ભ્રાંતિ કેમ થઈ? કે સ્ફટિકમણીનો પ્રતિભાસ, ફૂલનો પ્રતિભાસ એમાં છે, એ ઉપચારનું કથન છે. સ્ફટિકમણી લાલ છે ઉપચારનું કથન છે. એમ હું રાગી છું એમ છું એટલે રાગનું કરતા, અને હું રાગને જાણું છું એ બે દોષ એક સાથે. હું જ્ઞાનને જાણું છું એમ આવે તો જ્ઞાનનો કરતા થાય, પણ હું જ્ઞાની છું જ્ઞાનમય છું એમ ના આવ્યું. હું રાગી છું એટલે રાગનું કરતા, રાગનું સ્વામિત્વ થઈ ગયું, મમત્વ થઈ ગયું, અને રાગને જાણીને એનું સંધાન થયું. એને જ્ઞાનને જાણીને રાગનું સંધાન ન થાય, જ્ઞાનને જાણે તો જ્ઞાયકનું સંધાન થાય. રાગનો કરતા છું એમાં અજ્ઞાન, અને રાગ મને જણાય છે એમાં અજ્ઞાન થઈ ગયું. કેમ કે સ્વરૂપને છોડ્યા વિના ને પરતનમુખ થયા વિના જ્ઞાન થાય છે. બધાને પરતનમુખ થયા પરલક્ષ અભાવા અજ્ઞાનીને પણ રાગનો લક્ષ કરીને જ્ઞાન નથી થતું. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, રાગરાગથી થાય છે, બે પદાર્થ બિલ્ડિંગ છે, એ જ્ઞાન છે ને એક નહીં છે, એ તો વસ્તુની સ્થિતિ છે. એ વસ્તુની સ્થિતિ કોણ ટાળી શકે? ત્યારે શું કરવું કે એનો પ્રતિભાસ થાય છે કે આ થાય છે. પ્રતિભાસ દેખીને એમ આવી ગયું એ ઉપચાર કરવામાં આવે છે, પણ ખોટું છે. પ્રવર્તન સારની ગાથા વાંચતું કે ઉપચાર કર્યો છે, આમ આવી ગયું સર્વગત, એ બધું તું સમજે આમ. પછી કે વ્યવહારથી જોવામાં આવે તો કેવું સરસ પાઠ કેટલો સર્વગતનું કારણ એમ કે નૈમિત ભૂત જ્ઞાકારો જ્ઞાનમાં સ્થિત છે એમ દેખીને ઉપચારથી લોકાલોક જ્ઞાનમાં આવી ગયા, આત્મામાં આવી ગયા, લોકાલોક ખોડાઈ ગયા, બધું ઘણા શબ્દો આવે છે, ડૂબી ગયા લોકાલોક જ્ઞાનમાં, પેસી ગયા, પેસી ગયા જ્ઞાનમાં, લોકાલોક જ્ઞાનમાં પેસી ગયા. આ ઉપચાર ના કરવા માટે માત્ર જ્ઞાનની શ્રદ્ધા છે, એમાં રાગ જણાય છે, એ હકીકત છે. મને જ્ઞાન થાય છે એ ભૂલી ગયો, અને મને રાગ થાય છે એમ આવી ગયો, મને ક્રોધ થયો એમ આવી ગયો. ક્રોધને કરું છું તો અજ્ઞાન, અને ક્રોધને જાણું છું તો પણ, કેમ કે ખરેખર ક્રોધ નથી જાણતો. ક્રોધ જેમાં થયું જ્ઞાન, એ જ્ઞાન જણાય છે, એને જણાય છે જ્ઞાન, ને માને છે કે નહીં જણાય. હા, એ સ્વરૂપથી ચૂત થઈ ગયું, સ્વરૂપથી ભ્રષ્ટ. જાણનાર જણાય છે એ ભૂલાઈ ગયું. બહિરાદી દર્પણમાં જે વ્યવહારથી કહેવાય છે, એવી રીતે જ્ઞાન દર્પણમાં પણ જુઓ, સર્વ પદાર્થોના સમસ્ત જ્ઞાકારોના પ્રતિબિંબ પડે છે. પદાર્થો જ્ઞાનમાં આવે છે, ન લેખવું, પ્રતિબિંબો પડે છે, અર્થાત પદાર્થોના જ્ઞાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞાકારો થાય છે. કારણ કે જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહીં. સર્વ પદાર્થોને કેમ જાણે છે? કે એનો પ્રતિભાસ થાય છે, પ્રતિભાસને જાણે છે, પ્રતિબિંબને જાણે છે. એ પ્રતિબિંબને જાણે છે એ નિશ્ચય છે, અને ઉપચારથી બિંબને જાણે છે એ ઉપચારનું કથન, વ્યવહારનું કથન થઈ ગયું. બેન, પ્રતિબિંબ જે જાણે છે જ્ઞાન એ નિશ્ચય છે, અને બિંબને જાણે છે એ વ્યવહાર થઈ ગયો. હવે પ્રતિબિંબને જાણવાનું છૂટી ગયું, અને નિમિત્તભૂત નિમિત્તાધીન દ્રષ્ટિ છે એટલે નિમિત્ત જણાય છે, જ્ઞાન જણાય છે, એ નિમિત્તાધીન ફરિયાદ જટ્ટી થઈ ગયું, જ્ઞાનમાંથી ચૂત થઈ ગયો. નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞાકારો થાય છે. કારણ કે જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે નહીં. સર્વ પદાર્થોને કેવી રીતે જાણે છે? કે પદાર્થોના પ્રતિભાસ આમાં થાય છે, પ્રતિબિંબને જાણે છે. ઉપર આવ્યું હતું કે સ્વભાવને છોડ્યા વિના અને પ્રસન્નમુખ થયા વિના, એ બે શબ્દ બહુ ઊંચા હતા ને, જો 26માં હતા, જો વાંચો તો સારા શબ્દો હતા. પેલા પારમાં છે ને, બીજા પારમાં, હા, નીચ સ્વરૂપને છોડ્યા વિના, બરાબર. જ્ઞાન કે જે નીચ સ્વરૂપને છોડ્યા વિના, વલક્ષ સ્વભાવ છે ને છોડ્યા વિના, સમસ્ત જ્ઞાકારોને સમીપ્યા વિના, એટલે લક્ષ થયા વિના, પદાર્થોનો લક્ષ વિના પદાર્થો જણાઈ જાય છે. આ જાણવાની કળા છે, ડાયરેક્ટ નથી જાણતા, ઇન્ડાયરેક્ટ જાણે છે. જ્ઞાકાર જ્ઞાનની પર્યાયને જાણતા જ્ઞેયોને જાણે છે એમ ઉપચાર કરવામાં આવે છે. ઉપચારનું કાચું બન્યું એટલે જ્ઞાન છૂટી ગયું, સન્મુખ આમ થયું, આ જણાય છે. ઇન્દ્રિય જ્ઞાન ઉભું થઈ ગયું, અજ્ઞાન નિશ્ચયથી તો જ્ઞાનમાં થતા જ્ઞાકારો જ્ઞાનની જ અવસ્થા છે. આવ્યું ભાવાર્થ. પદાર્થોને અન્યાય કરો કઈ જ્ઞાનમાં પેઠા. હવે એક બાજુ કે છે લોકો જ્ઞાનમાં પેટી ગયું, અહીંયા કે છે જ્ઞાનમાં પેસતા નથી, તો એ શું સમજવું? એક વ્યવહારનું તત્વ છે, એક નિશ્ચય. નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઈએ તો જ્ઞાનમાં થતા જ્ઞાયાકારોનો કારણ પદાર્થોના જ્ઞાયાકારો છે અને તેમના કારણ પદાર્થો છે. એ જ તે પરંપરાએ જ્ઞાનમાં થતા જ્ઞાયાકારોનો કારણ પદાર્થો છે. માટે તે જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞાયાકારોને જ્ઞાનમાં દેખીને, જ્ઞાયાકારોની અવસ્થા જ્ઞાનમાં દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને પદાર્થો જ્ઞાનમાં છે એમ વ્યવહારથી કહી શકાય. વ્યવહાર ખોટો છે. ફરીથી લેશો ભાવાર્થ કે એક કાલ પડશે. ઘણી જગ્યાએ કરી છે, ચિત્તાસીના ભાવાર્થમાં પણ છે, સ્વચ્છતા જ્ઞાન સ્વચ્છતામાં જણાય છે, પ્રતિબિંબ થાય છે, પ્રતિભા ઘણી જગ્યાએ છે. રાગ આદિ જીવના પરિણામ જ નથી, એ ઇજ્ઞેયના પરિણામ છે. નિમિત્તભૂત નહી છે, જ્ઞાન ઉપાદાન છે. ઉપાદાનની સત્તામાં જ્ઞેયો પ્રતિભાસે છે, ડાયરા કરાય નહીં, અશક્ય છે એમ આવે છે. જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર આવો અશક્ય છે. પ્રતિભા પ્રતિબિંબ થાય છે પણ જ્ઞેય કરતા શુદ્ધ આવતી નથી. એમાં રાગ ગણાય તેથી જ્ઞાન રાગી થઈ ગયું. આત્માને અકર્તા હોવા છતાં કરતા હોય અને જ્ઞાયકનો જ્ઞાતા હોવા છતાં પરનો જ્ઞાતા હોય, આ બે ગુણ છે. બૈરમુક્તા પરિણામ શ્રદ્ધાનો દોષ છે. એકમાં જીવ તત્વની ગુણ, બીજામાં સંવરની ગુણ છે. કેમ કે જાણવાની ક્રિયા પર્યાયમાં થાય, જ્ઞાનની ગુરુ તો નિષ્ક્રિય છે એટલે સંવરની ગુણ કહી. નિષ્ક્રિયને સક્રિય માયલો એ જીવ તત્વની ગુણ, અને જ્ઞાનનો સ્વભાવ તો આત્માને જાણવાનો છે, એમનો સંવર છે. એને બદલે હું પરને જાણું છું તો સંવરની ગુણ થઈ ગઈ, સંવરની પ્રગટ થાય, કોઈ કળાએ પ્રગટ ન થાય. આ બે ગુણ છે. આ એકાએક હું આવી હતી વાત સોરાય જાણવાની ક્રિયા તો જ્ઞાનની પર્યાયમાં થાય ને, એમ જ્ઞાનની પર્યાયમાં જે ભૂલ થાય છે એટલે ભૂલ થાય તો આશ્રમ, ભૂલ ભાંગે તો સંભળ. એમાં જીવ તો એવું નહીં રહીએ છે કે ભલે જ્ઞાનની ક્રિયા ભૂલ કરે, જ્ઞાનની ક્રિયા ભૂલ કરે તેથી કઈ જીવ તો અટકું થઈ જાય. જીવ તત્વની ભૂલી કે નિષ્ક્રિય નહીં કરતા અકર્તા ને કરતા એક દેની સંધિ ચાલે જણેલાનું પ્રદાન ત્યાગ કરીએ નહીં પોતાને જાણવું છોડ્યું એટલે પર જણાય એમાં પરમાત્મા બધી થાય થાય ને થાય છે.